એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે આમ તો આર્થિક વિકાસની ઘણી જૂની માન્યતાઓને પડકારી છે. પુસ્તક છે જો સ્ટડવેલનું હાઉ એશિયા વર્ક્સ.
હા, અને આ પુસ્તક દાવો કરે છે કે એશિયાના કેટલાક દેશોની જે આર્થિક સફળતા છે, જે આપણને ચમત્કાર જેવી લાગે, તેની પાછળનું સૂત્ર એ ઉકેલી શકે છે.
બરાબર.
અને ખરેખર આ પુસ્તક ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને અત્યારે જ્યારે ઘણા વિકાસશીલ દેશો આર્થિક પ્રગતિ માટે શું કહેવાય માર્ગ શોધી રહ્યા છે. તે સમજાવે છે કે જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ચીન આ દેશો જે એક સમય ગરીબ હતા, તેઓ આટલા અસાધારણ રીતે સફળ કેમ થયા.
અને એ પણ કે બીજા દેશો જે લગભગ સરખી જ પરિસ્થિતિમાં હતા, જેમ કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, એ કેમ પાછળ રહી ગયા.
બરાબર. અને સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ટડવેલ કહે છે કે આ સફળતા છે ને, એ મુક્ત બજારના સિદ્ધાંતોને ખાલી અનુસરવાથી નથી મળી, કંઈક અલગ જ છે.
એટલે જે પશ્ચિમી આર્થિક સલાહ આપણે સામાન્ય રીતે સાંભળીએ છીએ તેનાથી કંઈક જુદું જ ચિત્ર અહીં રજૂ થાય છે. એટલે વિકાસની નીતિઓ ઘડનારા માટે અથવા તો આપણા જેવા સામાન્ય લોકો જે આર્થિક વ્યૂહરચના સમજવા માંગે છે, તેમના માટે આ પુસ્તક ખરેખર આમ તો આંખ ખોલનારું સાબિત થઈ શકે.
ચોક્કસ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. જો સ્ટડવેલ કોણ છે અને એમનું દૃષ્ટિકોણ શા માટે આટલો શું કહેવાય અનન્ય ગણાય છે?
જો સ્ટડવેલ એ બ્રિટિશ પત્રકાર અને લેખક છે. બે દાયકાથી વધુ સમય એમણે પૂર્વ એશિયામાં કામ કર્યું છે, મોટાભાગે ચીનમાં. અને તેઓ કોઈ પરંપરાગત અર્થશાસ્ત્રી નથી, કદાચ એ જ એમની સૌથી મોટી તાકાત છે. એટલે કે તેઓ માત્ર આંકડા અને મોડેલોમાં નથી રહેતા, પણ જમીની હકીકતો, ઇતિહાસ અને વાસ્તવિક દુનિયામાં શું ચાલ્યું અને શું ન ચાલ્યું તેના પર વધારે ધ્યાન આપે છે.
એટલે સિદ્ધાંતો કરતા પ્રેક્ટિકલ અનુભવો અને પરિણામો પર વધુ ભાર એમને.
બરાબર. તેઓ ચાઇના ઇકોનોમિક ક્વાર્ટરલી જેવી પ્રતિષ્ઠિત પત્રિકાના સ્થાપક સંપાદક પણ રહી ચૂક્યા છે. એમનો અભિગમ એક પત્રકાર જેવો, એક સંશોધક જેવો છે. ઊંડાણપૂર્વક તપાસ કરે, અલગ અલગ દેશોની સરખામણી કરે અને પછી જટિલ આર્થિક મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવે
અને સફળ નિષ્ફળ વ્યૂહરચનાઓ વચ્ચેની પેટર્ન પકડે છે એમ.
હા, એ એમની ખાસિયત છે જે તેમને પરંપરાગત અર્થશાસ્ત્રીઓથી થોડા અલગ પાડે છે.
ખૂબ રસપ્રદ. ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. હાઉ એશિયા વર્ક્સનો મુખ્ય સંદેશ શું છે? સ્ટડવેલ શું કહેવા માંગે છે?
સ્ટડવેલની મુખ્ય દલીલ એ છે કે પૂર્વ એશિયાની સફળતા, જેને આપણે ઘણીવાર ચમત્કાર કહી દઈએ છીએ, એ કોઈ અકસ્માત નથી.
હા,
ન તો એ મુક્ત બજારની નીતિઓનું સીધું પરિણામ છે, પણ એ એક ચોક્કસ ત્રણ તબક્કાના વિકાસ મોડેલનું પરિણામ છે. અને આ મોડેલ રાજ્ય દ્વારા, એટલે કે સરકાર દ્વારા સક્રિય રીતે લાગુ કરવામાં આવ્યું હતું.
ત્રણ તબક્કાનું મોડેલ, અને સ્ટડવેલ કહે છે કે આની નકલ થઈ શકે.
હા, નકલ થઈ શકે છે, પણ એ રાજકીય રીતે ખૂબ પડકારજનક છે, એટલે સહેલું નથી.
ઓકે, તો એ ત્રણ તબક્કા કયા છે?
પહેલો તબક્કો છે જમીન સુધારણા, એટલે કે મોટી જમીનદારી ખતમ કરીને નાના ખેડૂત પરિવારોને જમીન આપવી. શા માટે? જેથી ખેતીનું ઉત્પાદન મહત્તમ થાય.
બીજો
તબક્કો છે નિકાસલક્ષી ઉત્પાદન. આમાં રાજ્ય ઉદ્યોગોને શરૂઆતમાં રક્ષણ આપે, મદદ કરે, પણ એક કડક શરત સાથે.
શું શરત?
શરત એ કે એમણે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરીને પોતાની ક્ષમતા સાબિત કરવી પડે. અને સ્ટડવેલ નિકાસ શિસ્ત કહે છે. આ બહુ મહત્વનું છે.
ઓકે, અને ત્રીજો તબક્કો?
ત્રીજો તબક્કો છે નિયંત્રિત નાણાકીય વ્યવસ્થા, એટલે કે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રને રાજ્યના કડક નિયંત્રણ હેઠળ રાખવું, જેથી એ ખેતી અને ઉદ્યોગના વિકાસને ટેકો આપે, સટ્ટાખોરીને નહીં.
અચ્છા, એટલે આ પુસ્તક તો સીધે સીધો વોશિંગ્ટન કન્સેન્સસને પડકારે છે, જે મુક્ત બજાર, ઉદારીકરણ, ખાનગીકરણની વાત કરે છે.
બિલકુલ, સીધો પડકાર ફેંકે છે.
તો પુસ્તકનો હેતુ શું? ખાલી ઇતિહાસ સમજાવવાનો છે કે પછી વિકાસ માટે કોઈ રસ્તો બતાવવાનો પણ છે?
મને લાગે છે બંને છે. એક તો પૂર્વ એશિયન ચમત્કાર કેમ થયો એના કારણો સ્પષ્ટ કરવા, અને સાથે સાથે ગરીબ ખેતી પ્રધાન દેશો કેવી રીતે સફળ ઉદ્યોગિક શક્તિ બની શકે તે માટે પુરાવા આધારિત એક શું કહેવાય ફ્રેમવર્ક આપવાનો પ્રયાસ છે. અને આ માટે તે ઉત્તર પૂર્વ એશિયાના સફળ દેશો જાપાન, કોરિયા, તાઇવાન, ચીનની સરખામણી દક્ષિણ પૂર્વ એશિયાના ઓછા સફળ દેશો ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ સાથે કરે છે.
અને પુસ્તકનું માળખું પણ આ ત્રણ પાયા પર જ છે, ખરું ને? જમીન, ઉત્પાદન અને નાણાં.
હા, જમીન એટલે કૃષિ, ઉત્પાદન એટલે હોટહાઉસ, સ્ટ્રડવેલ એવો શબ્દ વાપરે છે, અને નાણાં એટલે બેન્કિંગ સિસ્ટમ. દરેક ભાગમાં સફળ અને નિષ્ફળ દેશોના ઉદાહરણો સાથે ચર્ચા કરી છે.
ચાલો તો હવે આ ત્રણ આધારસ્તંભોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પહેલો તબક્કો, જમીન અને કૃષિ, અહીં સ્ટ્રડવેલ શું કહે છે અને તે કેમ આટલું મહત્વનું છે?
સ્ટ્રડવેલની દલીલ છે કે કોઈપણ સફળ વિકાસની શરૂઆત મજબૂત ખેતીવાડીથી થાય છે, અને આ માટે સૌથી પહેલું અને આમ તો અનિવાર્ય પગલું છે વ્યાપક જમીન સુધારણા.
એટલે કે મોટી જમીનદારી ખતમ કરવી.
હા, અને જમીન નાના ખેડૂત પરિવારોને આપવી, તેમને માલિક બનાવવા. અહીં ભાર મોટા કોર્પોરેટ ફાર્મિંગ પર નથી, પણ નાના, સઘન, વધુ ઉપજ આપતા ઘરગથ્થુ ખેતરો પર છે.
પણ આ વાત થોડી આમ નવાઈ જેવી નથી. આપણે ત્યાં તો મોટાભાગે એમ મનાય છે કે મોટા પાયે ખેતી વધુ કાર્યક્ષમ હોય. નાના ખેતરો કઈ રીતે વધુ ઉત્પાદક હોઈ શકે?
જો આજ સ્ટડવેલનું એક બહુ મહત્વનું અને કદાચ થોડું વિવાદાસ્પદ તારણ છે. તેઓ પુરાવા આપે છે કે નાના ખેડૂતો જે પોતાની જમીનના માલિક હોય તેઓ હેક્ટર દીઠ વધુ સઘન ખેતી કરે છે.
અચ્છા.
હા, કારણ કે એમની પોતાની જમીન છે એટલે તેઓ વધુ મહેનત કરે છે, વધુ ધ્યાન આપે છે, જમીનનો વધુ સારો ઉપયોગ કરે છે. પરિણામે હેક્ટર દીઠ ઉત્પાદન વધે છે.
ઓકે.
અને આનાથી ઘણા ફાયદા થાય. ખોરાકનું ઉત્પાદન વધે, ગ્રામીણ આવક વધે એટલે ગામડામાં ખરીદ શક્તિ વધે, સ્થાનિક બજાર બને, ગ્રામીણ બચત પણ વધે જે પાછળથી ઉદ્યોગો માટે મૂડી બને, અને અસમાનતા પણ ઘટે. સ્ટડવેલનો ભાર અહીં સામાજિક ન્યાય પર એટલો નથી જેટલો આર્થિક કાર્યક્ષમતા પર છે, કે આ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ છે.
બરાબર. આના કોઈ નક્કર ઉદાહરણો છે? કયા દેશોએ આ કર્યું?
સફળ ઉદાહરણોમાં જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછીનું જાપાન, જનરલ પાર્ક ચુંગીના સમયનું દક્ષિણ કોરિયા, તાઇવાન, જ્યાં ચીનથી આવેલા KMT શાસને સુધારા કર્યા, અને માઓ પછીનું ચીન જ્યાં ઘરગથ્થુ જવાબદારી સિસ્ટમ આવી. આ બધા જ દેશોમાં વ્યાપક જમીન સુધારા થયા.
અને નિષ્ફળ કિસ્સાઓ?
નિષ્ફળ કિસ્સાઓમાં ફિલિપાઇન્સ, જ્યાં શક્તિશાળી જમીનદાર વર્ગે સુધારા થવા જ ન દીધા. મલેશિયાએ સરકારી માલિકીના મોટા બગીચા બનાવ્યા જે બિનકાર્યક્ષમ રહ્યા. થાઇલેન્ડમાં પણ સુધારા પૂરા ન થયા એટલે આ દેશો ખેતીમાંથી પૂરતી મૂડી કે માંગ ઊભી ન કરી શક્યા.
સમજાઈ ગયું. તો ખેતીનો પાયો મજબૂત કર્યા પછી બીજો તબક્કો આવે છે ઉત્પાદનનો. સ્ટડવેલ જેને હોટહાઉસ કહે છે, શું છે આ હોટહાઉસનો ખ્યાલ?
હોટહાઉસ એટલે જેમ છોડને શરૂઆતમાં રક્ષણ આંકવા ગ્રીનહાઉસ હોય ને, એવું જ કંઈક.
હા,
સ્ટડવેલ કહે છે કે ઔદ્યોગિકીકરણ આપમેળે નથી થતું, ખાસ કરીને વૈશ્વિક સ્પર્ધાના જમાનામાં. રાજ્યે નવા ઉદ્યોગોને શરૂઆતમાં ટકી રહેવા અને વિકસવા માટે એક રક્ષણાત્મક વાતાવરણ પૂરું પાડવું પડે.
એટલે કે આયાત જકાત, સબસિડી, સસ્તી લોન, એવું બધું.
હા, બરાબર. શિશુ ઉદ્યોગ તરીકે તેમને રક્ષણ આપવું.
પણ આનાથી પેલું જોખમ નથી રહેતું કે ઉદ્યોગો આળસુ થઈ જાય, કાર્યક્ષમ ન બને? આપણે ત્યાં પણ લાયસન્સ રાજના અનુભવ કંઈ બહુ સારા નથી.
બહુ સાચો સવાલ છે. અને અહીં જ સ્ટડવેલનો સૌથી શું કહેવાય નિર્ણાયક મુદ્દો આવે છે, નિકાસ શિસ્ત.
નિકાસ શિસ્ત?
હા, એક્સપોર્ટ ડિસિપ્લિન. સ્ટડવેલ કહે છે કે રાજ્યનો ટેકો અને રક્ષણ મફતમાં ન મળવા જોઈએ, એ શરતી હોવા જોઈએ.
કેવી શરત?
શરત એ કે કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં એટલે કે નિકાસ બજારમાં પોતાની જાતને સાબિત કરવી પડે. નિકાસ એ એક લિટમસ ટેસ્ટ છે.
અચ્છા.
જે કંપનીઓ નિકાસમાં સફળ થાય તેમને વધુ ટેકો મળે, જે નિષ્ફળ જાય પછી ભલે તે ગમે તેટલી મોટી હોય તેમનો ટેકો બંધ કરી દેવામાં આવે.
ઓ, એટલે પરફોર્મન્સ લિંક્ડ સપોર્ટ.
બરાબર. આ શિસ્ત કંપનીઓને સતત સારું કરવા, ટેકનોલોજી અપનાવવા, ગુણવત્તા સુધારવા, કાર્યક્ષમ બનવા મજબૂર કરે છે, અને પેલી આળસુ ઇજારાશાહી બનતી અટકાવે છે જે ખાલી સ્થાનિક બજારમાં જ વેચીને નફો કમાય.
એટલે રક્ષણ તો આપો પણ સાથે જવાબદારી અને પરિણામનું દબાણ પણ રાખો. આ ક્યાં સફળ થયું?
દક્ષિણ કોરિયા આનું ક્લાસિક ઉદાહરણ છે. જનરલ પાર્કે ત્યાંના ચેબોલ, સેમસંગ, હ્યુન્ડાઈ જેવા મોટા ગ્રુપને ખૂબ મદદ કરી, પણ સામે નિકાસના ટાર્ગેટ એટલા કડક રાખ્યા કે પૂછો ન વાત.
સાંભળ્યું છે કે ટાર્ગેટ પૂરા ન કરનારને સજા પણ થતી?
હા, બરાબર. જાપાનમાં MIT મંત્રાલયે આ જ કામ કર્યું. તાઇવાને નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન આપ્યું, પણ નિકાસ શિસ્ત ત્યાં પણ કેન્દ્રમાં હતી.
અને નિષ્ફળતા ક્યાં જોવા મળી?
નિષ્ફળતામાં મલેશિયાની પ્રોટોન કારનું ઉદાહરણ છે. વર્ષો સુધી રક્ષણ મળ્યું, પણ નિકાસનું દબાણ નહીવત, એટલે ક્યારેય વૈશ્વિક સ્તરે સફળ ન થઈ. ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં મિત્રમંડળી મૂડીવાદ એટલે કે ક્રોની કેપિટલિઝમ વિકસ્યો. એક બજારમાં રક્ષણ મળે, પણ નિકાસ કરીને ક્ષમતા સાબિત કરવાની કોઈ ફરજ નહીં.
સ્પષ્ટ છે. તો ખેતી અને ઉત્પાદન પછી ત્રીજો અને છેલ્લો આધારસ્તંભ નાણાકીય વ્યવસ્થા. અહીં સ્ટડવેલ શું કહે છે? શું અહીં તેઓ ઉદારીકરણની વાત કરે છે?
ના, બિલકુલ નહીં. અહીં તો સ્ટડવેલ પરંપરાગત પશ્ચિમી સલાહથી સૌથી વધુ જુદા પડે છે.
અચ્છા.
તેઓ ભારપૂર્વક કહે છે કે વિકાસના શરૂઆતના અને મધ્યમ તબક્કામાં નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કામ ખેતી અને ઉદ્યોગના વિકાસને સેવા આપવાનું છે. એ પોતે લક્ષ્ય ન બનવું જોઈએ. તેઓ વહેલા નાણાકીય ઉદારીકરણ સામે સખત ચેતવણી આપે છે અને કહે છે કે વિકાસશીલ દેશોમાં ફાઇનાન્સ કંટાળાજનક હોવું જોઈએ.
કંટાળાજનક ફાઇનાન્સ, આનો શું મતલબ? એટલે કે કોઈ રોમાંચ નહીં, કોઈ નવીનતા નહીં.
કંટાળાજનક એટલે સ્થિર અને અનુમાનિત, જેનું મુખ્ય ધ્યાન ઉત્પાદક રોકાણ માટે ભંડોળ પૂરું પાડવા પર હોય, સટ્ટાકીય પ્રવૃત્તિઓ પર નહીં.
ઓકે.
અને સ્ટેડરલ મુજબ આ માટે રાજ્યનું કડક નિયંત્રણ જરૂરી છે, જેમ કે બેંકો પર સરકારી માલિકી અથવા મજબૂત નિયમન, વ્યાજદરોને નિયંત્રિત કરવા જેથી પસંદગીના ઉદ્યોગોને સસ્તી લોન મળે.
અને પેલું મૂડી નિયંત્રણ, કેપિટલ કંટ્રોલ્સ.
હા, એ બહુ જ મહત્વનું. દેશમાં આવતી અને દેશમાંથી બહાર જતી મૂડી પર નિયંત્રણ રાખવું. આનાથી સરકાર પોતાની આર્થિક નીતિ સ્વતંત્ર રીતે ચલાવી શકે અને અચાનક મૂડી આવે કે જાય તેનાથી અર્થતંત્રમાં અસ્થિરતા ન આવે.
અર્થશાસ્ત્રીઓ આને નાણાકીય દમન કહે છે, ખરું ને?
હા, ફાઇનાન્શિયલ રિપ્રેશન. કારણ કે તે બચત કરનારાઓને નીચા વ્યાજદરે નુકસાન કરે છે. પણ સ્ટડવેલ કહે છે કે દેશના લાંબા ગાળાના વિકાસ માટે આ જરૂરી બલિદાન છે.
એટલે ટૂંકમાં નાણાકીય ક્ષેત્રને અર્થતંત્રનો ગુલામ બનાવીને રાખવો, માલિક નહીં. આનો અમલ ક્યાં સફળ રહ્યો અને તેના અભાવે શું થયો?
જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, ચીન, આ બધા સફળ દેશોએ તેમના ઝડપી વિકાસના દાયકાઓમાં ખૂબ જ નિયંત્રિત નાણાકીય સિસ્ટમ રાખી હતી. તેમણે મૂડીને ઉત્પાદક ક્ષેત્રો તરફ વાળી.
અને અભાવનું પરિણામ?
1997ની એશિયન નાણાકીય કટોકટી એ ઉત્તમ ઉદાહરણ છે. થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, જેણે ત્યારે નિયંત્રણો હળવા કર્યા હતા, જેવા દેશોએ IMFની સલાહ માનીને બજારો ખોલી નાખ્યા.
હા, પછી હોટ મની આવ્યું.
બરાબર. ટૂંકા ગાળાની સટ્ટાકીય મૂડી આવી, પરપોટા ફૂલાવ્યા, અને પછી જ્યારે મૂડી અચાનક પાછી ગઈ ત્યારે આ દેશોની અર્થવ્યવસ્થાઓ પડી ભાંગી.
અને તાઇવાન, ચીન બચી ગયા?
હા, કારણ કે તેમની નાણાકીય વ્યવસ્થાઓ વધુ બંધ હતી. તેઓ આ કટોકટીથી મોટાભાગે બચી ગયા.
આ ત્રણેય સ્તંભોની ચર્ચા પરથી પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? મુખ્ય થીમ્સ કઈ કઈ છે?
મને લાગે છે પહેલો અને સૌથી સ્પષ્ટ મુદ્દો એ છે કે રાજ્યની સક્રિય ભૂમિકા અનિવાર્ય છે. સફળ વિકાસ એમ જ નથી થતો. રાજ્ય યોગ્ય નીતિઓ ઘડવી પડે અને તેનો કડકાઈથી અમલ કરવો પડે. પણ હા, એ દખલગીરી યોગ્ય પ્રકારની હોવી જોઈએ,
જે સ્પર્ધા અને પ્રદર્શનને પ્રોત્સાહન આપે, દબાવે નહીં.
બરાબર. બીજું, ક્રમનું મહત્વ. જમીન સુધારણા પહેલા, પછી નિકાસલક્ષી ઉદ્યોગીકરણ અને છેલ્લે નાણાકીય નિયંત્રણ. આ ક્રમ ખૂબ જ મહત્વનો છે. તબક્કા કુદાવવાથી કે ખોટા ક્રમમાં કરવાથી મુશ્કેલી થાય છે.
અને ત્રીજો જે વારંવાર આવ્યો તે છે નિકાસ શિસ્તની અનિવાર્યતા. ખાલી રક્ષણ આપવું પૂરતું નથી, તેમને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા અને સફળ થવા મજબૂર કરવા પડે.
ચોક્કસ. ચોથું, નાના ખેતરોની ઉત્પાદકતા. આ વિચાર ખેતી વિશેની આપણી ઘણી માન્યતાઓને પડકારે છે.
હા, એ તો છે.
અને પાંચમું, નાણાકીય વ્યવસ્થાએ વાસ્તવિક અર્થતંત્રની સેવા કરવી જોઈએ. વિકાસના શરૂઆતના તબક્કામાં નાણાકીય ઉદારીકરણ અને સટ્ટાખોરી જોખમી છે. આ વાત મને લાગે છે ભારત જેવા દેશ માટે પણ વિચારવા જેવી છે.
સાચી વાત. આપણા ત્યાં પણ આર્થિક ઉદારીકરણ પછી નાણાકીય ક્ષેત્ર અને વાસ્તવિક અર્થતંત્ર વચ્ચેના સંબંધની ચર્ચા ચાલતી જ રહે છે.
બરાબર. સ્ટડવેલના પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સરસ રીતે રજૂ થયા છે કે તે યાદ રહી જાય. થોડા એવા મુખ્ય વિચારો જોઈએ.
હા, ચોક્કસ. મને યાદ છે કૃષિ વિશેનો એક વિચાર. સફળ વિકાસ એ બાગકામ જેવો છે. રાષ્ટ્રના સમગ્ર શ્રમબળ દ્વારા જમીનની સઘન ખેતી કરવી, આ શું કહેવા માંગે છે?
એટલે કે જેમ માળી કાળજી લે છે તેમ રાજ્યે નાના ખેડૂતોને મદદ કરવી, જમીન આપવી જેથી તેઓ દેશની જમીનનો ખૂણે ખૂણો ખેડી શકે. વિકાસનો પાયો આ વ્યાપક કૃષિ ક્રાંતિમાં છે.
બીજો વિચાર ઉત્પાદન અને નિકાસ શિસ્ત વિશે હતું, ખરું ને?
હા, પૂર્વ એશિયાની ઔદ્યોગિક નીતિની પ્રતિભા રક્ષણવાદ ન હતી, પરંતુ તે રક્ષણને પ્રદર્શન સાથે જોડવાની શિસ્ત હતી. પ્રદર્શનની એકમાત્ર કસોટી નિકાસ કરવાની ક્ષમતા હતી.
ફરી એ જ વાત, મદદ મફતમાં નહીં, પરિણામ બતાવો, અને પરિણામ એટલે નિકાસ બજારમાં સફળતા. ત્રીજો વિચાર નાણાકીય વ્યવસ્થા વિશે.
એ છે, સફળ વિકાસશીલ અર્થતંત્રોમાં નાણું ઉદ્યોગની દાસી છે, માલિક નહીં. સરકારોએ તેમની નાણાકીય વ્યવસ્થાને જાહેર ઉપયોગિતા તરીકે ગણી.
એટલે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓનું મુખ્ય કામ દેશના ઉદ્યોગો અને ખેતીને મદદ કરવાનું છે, પોતાનો નફો કે સટ્ટો નહીં.
બરાબર.
અને છેલ્લે રાજકારણ અને રાજ્યની ભૂમિકા વિશે પણ કંઈક હતું.
હા, એક બહુ ચોટદાર વિચાર છે. વિકાસની સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત એવા રાજ્ય વચ્ચે છે જે વ્યવસાયને શિસ્તબદ્ધ કરે છે, અને એવા રાજ્ય વચ્ચે છે જે તેના દ્વારા જ કબજે થઈ જાય છે.
ઓહો, આ તો બહુ ગંભીર વાત છે.
હા, એટલે કે સફળ થવા માટે મજબૂત રાજ્ય જોઈએ, જે ઉદ્યોગો પર નિયંત્રણ રાખી શકે અને તેમને દેશના હિતમાં કામ કરવા મજબૂર કરી શકે, અને વિકાસલક્ષી રાજ્ય કહેવાય.
અને જો રાજ્ય નબળું હોય અને ઉદ્યોગોના હાથમાં આવી જાય તો
મિત્રમંડળી રાજ્ય બને અને વિકાસ ન થાય. રાજકીય ઈચ્છાશક્તિ અને રાજ્યની સ્વાયત્તતા બહુ જ જરૂરી છે.
આ બધા વિચારો ખરેખર બહુ વિચારવા જેવા છે. હવે સવાલ એ છે કે આ પુસ્તકના તારણો સામાન્ય માણસ માટે અથવા નીતિ ઘડનારાઓ માટે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે. પહેલું તો જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્ટેન્ડર્ડ સલાહ હોય છે, મુક્ત બજાર, ઉદારીકરણ, તેનું આંધળું અનુકરણ કરવાને બદલે આ પુસ્તક એક બીજો વધુ સફળ રસ્તો બતાવે છે, એટલે વિકાસની ચર્ચાને વધુ સારી રીતે સમજી શકાય. બીજું, આપણે જે આર્થિક સમાચારો વાંચીએ કે સાંભળીએ તેનું વિશ્લેષણ વધુ સારી રીતે કરી શકીએ. ખાલી જીડીપી વધ્યો કે ઘટ્યો એ જોવાને બદલે આપણે પૂછી શકીએ, ખેતીની શું હાલત છે, આપણા ઉદ્યોગો નિકાસમાં કેવું કરી રહ્યા છે, બેંકો કોને ધિરાણ આપી રહી છે, ઉત્પાદનને કે સટ્ટાને.
અને સામાન્ય નાગરિકો માટે, આપણા જેવા લોકો માટે આ કેવી રીતે સુસંગત છે?
આપણા માટે આ પુસ્તક એ સમજવામાં મદદ કરે છે કે કેમ અમુક દેશો આટલી ઝડપથી આગળ વધ્યા અને ગરીબીમાંથી બહાર આવ્યા, જ્યારે બીજા કેમ પાછળ રહી ગયા.
હા,
તે આપણને સરકારની આર્થિક નીતિઓનું મૂલ્યાંકન કરવા માટે એક માળખું આપે છે. જેમ કે જ્યારે ખેડૂતોની સમસ્યાઓ કે કોઈ ઉદ્યોગ બંધ થવાની વાત આવે કે બેન્કિંગ કૌભાંડ થાય, ત્યારે સ્ટડવેલના વિચારો આપણને સમજવામાં મદદ કરી શકે કે કદાચ મૂળભૂત નીતિમાં જ ક્યાંક ગડબડતો નથી ને.
સાચી વાત. તો અંતે આટલી બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી તમારા માટે સૌથી મહત્વની શીખ કઈ રહી? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે અંતો સૌથી પ્રભાવશાળી વાત એ છે કે સ્ટડવેલ આર્થિક વિકાસને એક જટિલ પણ સમજી શકાય તેવી પ્રક્રિયા તરીકે બતાવે છે. એ કોઈ જાદુ નથી, પણ યોગ્ય નીતિઓ અને તેના કડક અમલનું પરિણામ છે. અને ખાસ કરીને પેલો ત્રણ તબક્કાનો ક્રમ, જમીન, પછી ઉત્પાદન, નિકાસ શિસ્ત સાથે, અને પછી નાણાકીય નિયંત્રણ, અને આ ક્રમનું પાલન કરવું કેટલું જરૂરી છે એ વાત મને ખૂબ મહત્વની લાગી. વિકાસ માટે કોઈ શોર્ટકટ નથી.
બરાબર. અને મારા માટે બે બાબતો ખરેખર શું કહેવાય આશ્ચર્યજનક હતી. પહેલું, નાના કુટુંબ આધારિત ખેતરો વધુ ઉત્પાદક હોઈ શકે છે. આ વાત આપણી સામાન્ય સમજથી એકદમ ઉલટી છે.
હા, એ તો છે.
અને બીજું, ઔદ્યોગિક વિકાસ માટે ખાલી રક્ષણ પૂરતું નથી, પણ તેની સાથે નિકાસ શિસ્તની કડક જરૂરિયાત. આ બતાવે છે કે સફળ નીતિઓ ઘણીવાર બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી, તેમાં યોગ્ય સંતુલન અને શિસ્તની જરૂર હોય છે. આ પુસ્તક ચોક્કસપણે લાંબો સમય વિચારતા કરી મૂકે એવું છે.
નિશંકપણે. તે આર્થિક વિકાસ વિશેના ઘણા પૂર્વગ્રહો તોડે છે અને વાસ્તવિક દુનિયાના અનુભવો પર આધારિત એક નક્કર અભિગમ આપે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.